જેમ મોટા મેળાની અંદર ગયો હોય ને માણસ વિખૂટો પડી જાય, ભૂલો પડી જાય, એને પોતાને ખબર ના પડે કે હું ક્યાં છું, મારો માર્ગ કયો છે, અને ભટકતો ભટકતા એમને એમ સાંજ પડી જાય, અંધારું થઈ જાય. એમ માનવ પણ જ્યારે લક્ષ્ય ભૂલે છે પોતાના જીવનનું, અને ક્યાંક રખડી પડે કે ભટકી જાય, અને આખરે અંધકાર છવાઈ જાય જીવનમાં, અને જીવન એ જ ભટકણની અંદર અસ્ત પણ પામી જાય, ત્યારે એ અંધકાર એના માટે પતનનો, વિનાશનો. લક્ષ્ય વગરનું જીવન પશુ જેવું છે. પશુ છે, સવારમાં ઉઠે, એને કોઈ માર્ગ કે કોઈ કાર્ય કશું જ નિશ્ચિત નથી. જ્યાં રાત વિતાવી છે ત્યાં બેઠેલું છે, ઊભું થાય છે, નીકળી પડે છે, બસ એટલું જ લક્ષ કે જે બાજુએ મને ખોરાક ને આહાર મળે એ બાજુએ મારે જવું. આ સિવાય એને ક્યાંય કોઈ પણ પ્રકારનું લક્ષ્ય કે ધ્યેય જવાનું, જવા પણ હોતું જ નથી. એ માણસ પણ જો પશુ, પશુની માફક જીવતો હોય, અને જ્યાં આગાડી એને પોતાનો રોટલો મળતો હોય એ તરફ પશુની માફક દોડ્યો જાય. અને કયું છે, પશુની પેઠે પેટ ભરે તો એ ના મળે પૂરી પૂરી, જન મારો એળે વહી નવ ભજિયા સારંગ પાણી રે, જન મારો એળે વહી કરમ કરે બહુ અતિ ઘણા ને અંગે વાધે ફૂ, પણ કાચી કાયા કારમી એ આખર ધૂળની ધૂળ રે, જન મારો એળે વહી નવ ભજિયા સારંગ પાણી. સમયને વેડફી નાખવો, એનો સત્ય ઉપયોગ, સાચો ઉપયોગ ન થાય તો પણ માણસ માણસ પોતાનું લક્ષ્ય ચૂક્યો. એને પોતાને ખબર પડવી જોઈએ કે મારા સમયનો સદુપયોગ થઈ રહ્યો છે ખરો, મારો સમય એળે તો નથી જતો ને, હું એનો સાચો ઉપયોગ કરી શક્યો છું ખરો. સમયનો ઉપયોગ સાચો થાય, સારો થાય તો પણ સમજાય કે આપણે લક્ષ્યના માર્ગથી નીચે નથી ઉતર્યા. પણ ધ્યેય વિહીન કોઈ દિશા નહીં, કોઈ લક્ષ્ય નહીં, કોઈ ગતિ નહીં, કોઈ માર્ગ નહીં, માત્ર રખડી પડેલા પશુની માફક. હા, માલિક આવે તો એને લઈ જાય અને એને પોતાના માર્ગે લઈ જાય જ્યાં જવું હોય ત્યાં. એમ જીવનને માર્ગે લઈ જવા માટે પણ કોઈક ને કોઈક માલિક, કોઈક હજૂરની આવશ્યકતા છે. અને હજૂરની હાજરીમાં આપણે રહીએ અને એ હજૂર આપણી ભાળ, આપણી સંભાળ રાખે, લક્ષ્ય ઉપર એ જ લઈ જાય. કદાચ આપણે ભૂલીએ, માર્ગ બદલવાની ઈચ્છા થાય તો પણ ઈશ્વર એનો અધિષ્ઠાતા, એનો પોતાનો ઈષ્ટદેવ એને નીચેને ઉતરવા દે. એકવાર માણસ પોતાના જીવનમાં કોઈ પણ એક લક્ષ્યને પકડી લે અને ઈશ્વર પણ એને પોતાનું કરી લે, પછી એને ક્યાંય ઉતરવું હોય, ક્યાંય જવું હોય તો પણ ભટકવા નહીં દે. વાળીને પોતાના જ માર્ગ ઉપર એને લાવીને મૂકી દેશે. જેમ પશુ હોય, માલિક એની સાથે હોય, પશુને કંઈક આડું અવળું જવું હોય તો પણ માલિક એને લાકડીથી સંભાળીને પાછું પોતાના માર્ગ ઉપર મૂકી દે છે. એમ લક્ષ્યની અંદર રહેવા માટે સૌથી પ્રથમ પોતાનો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ, પોતાનો નિશ્ચય એવો દ્રઢ હોવો જોઈએ, અને ત્યાર પછી કોઈક સદગુરુ, કોઈ મહાપુરુષ એનું શરણું લે, અથવા કોઈ પોતાના ઈષ્ટદેવના અનુસંધાનની અંદર એનો માર્ગ પકડી લે કે મારી આ ઉપાસના છે, મારે આ રીતે ભગવાનને ભજવા. લક્ષ્ય ધ્યેય ક્યારેય પણ માણસને અટવાઈ જવા નહીં દે, અને કદાચ અટવાયો હશે તો પણ ભગવાન કે એના ઈષ્ટદેવ કે એના સદગુરુ ફરી પાછા એના ધ્યેયના માર્ગ ઉપર વ્યવસ્થિત લાવીને મૂકી દે છે. ધ્યેયનો અર્થ છે આપણા પોતાના જીવનની અંદર આપણે શું કરવું છે, શું કરવા ઈચ્છીએ છીએ, એ પહેલો નિશ્ચય કરવો પડે કે મારે આ કાર્ય, અમુક કાર્ય મારે કરવું જ છે, જીવનભર મારે એ જીવનને, એ કાર્યને મારી સાથે રાખવું છે. એ કાર્ય હું ક્યારેય પણ મારા જીવનમાંથી છૂટવા નહીં દઉં, એનો ત્યાગ નહીં દઉં. એક દ્રઢ સંકલ્પ, દ્રઢ નિયમ, અને એના વડે એને જે કોઈ આત્મોન્નતિ પ્રાપ્ત થાય, એને જે કંઈ સદભાવ એના જીવનની અંદર પ્રાપ્ત થાય સાત્વિકતાનો, બસ એના વડે એ ધીરે ધીરે ઉઠતો જાય, ઉઠતો જાય, આગળ વધતો જાય. એ જે એને ગતિ પ્રાપ્ત થાય છે, એ જે અવસ્થા પ્રાપ્ત થાય છે, એ લક્ષ્યને કારણે, ધ્યેયને કારણે. પાણી પ્રાપ્ત કરવું છે, ધ્યેય છે. એ ધ્યેયને લક્ષ્યમાં રાખીને સાધનો લઈ જમીનને ખોદવા માંડીએ, પણ જો એ લક્ષ્ય પાણી પ્રાપ્ત કરવાનું પણ અલગ અલગ જગ્યાએ નાના નાના ખાડા કરીશું તો એ લક્ષ્ય પ્રાપ્ત નહીં થાય, પાણી નહીં મળે. પણ જે છે એ એકની અંદર સાધન લઈને એમાં લાગ્યો રે, ત્યાં લક્ષ્ય કરી રહીએ લાગવું, ત્યારે પાસેથી આત્મ જાગ્યું. બસ લક્ષ્યને પોતાના ધ્યેયની અંદર વળગી લઈને પુરુષાર્થ કર્યા જ કરે, એની ઉપાસના હોય એની અંદર ડૂબેલો જ રહે, અંદર ઉતર્યા જ કરે, ઉતર્યા જ કરે. જેમ અનેક ખાડા કરતા પાણીનું લક્ષ્ય પ્રાપ્ત થતું નથી, પણ એક જ જગ્યાએ પોતાના સાધન વડે જમીન ધરતીને ખોદવા માંડીએ, ખોદવા માંડીએ, એમાં લાગ્યા રે તો એક દિવસ અવશ્ય તમારી જે જરૂરિયાત છે જળની, એ જળ પાણી તમને પ્રાપ્ત થઈ. પણ એક જગ્યાએ સ્થિરતાથી મનને, વૃત્તિઓને સ્થિર કરીને એમાં લાગી રહેવું પડે, ત્યાં લક્ષ્ય કરી રહીએ લાગવું. લક્ષ્યને એટલે ધ્યેયને નિશ્ચિત કરીને એમાં લાગ્યા રહો, લાગ્યા રહો. તો જેમ જમીન ખોદતા એમાંથી પાણી મળે છે, એમ પાસેથી આત્મ જાગ્યું. એ જ રીતે આત્મ તત્વ પણ અંદરથી જ જાગશે. સાધન ભજનનું જેટલી, સાધન ભજનની જેટલી ઊંડાઈ વધશે, જેટલા સાધન ભજનમાં ઊંડા ઉતરશો એટલી જ ઊંચાઈ વધતી જશે ભજનનું. જેટલી ગહેરાઈ મેં જાઓગે ઉતના જ ઉપર ઉઠ પાઓગે. દેખીએ, દોનોં દિશાએ અલગ હૈં, ગહેરાઈ મેં જાયેંગે ઇતના હી ઉતના હી ઉપર ઉઠેંગે. કિતના આશ્ચર્ય હૈ. ત્યારે પાસેથી તમને તમારામાંથી જ આત્મતત્વ મળી રહેશે, તમારો સાક્ષાત્કાર થઈ જશે. સાક્ષાત્કાર કરવા માટે ક્યાંય જવું નહીં પડે, તમે પોતે જ છો, તમારામાં જ છો. પણ જ્યાં સુધી આવરણ હટતા નથી, જ્યાં સુધી કર્મના બંધનો છૂટતા નથી, જ્યાં સુધી દુરાચારની વૃત્તિઓ વિચાર અને મન ઉપરથી હટતી નથી, ત્યાં સુધી ગહેરાઈમાં જવાતું નથી અને ઉપર પણ ઉઠાતું નથી. ગતિ રૂંધાય છે ક્યાં? આસક્તિના બંધનોમાં. જ્યાં સુધી બંધનો પડેલા હશે ત્યાં સુધી માણસ પોતાનું કોઈ પણ ધ્યેય, કોઈ પણ લક્ષ્ય એ સહજ રીતે સિદ્ધ નહીં કરી શકે. બંધનોથી મુક્ત થવા માટે જ આ પ્રશસ્ત માર્ગ આચાર્યોએ ઋષિઓએ પોતાના અનુભવનો આપણી સમક્ષ મૂક્યો છે. લક્ષ્મણદાસજી મહારાજ, ગુરુ મહારાજે આપેલા એ ધ્યેયને પકડી રાખીને, મહાપુરુષોના એ વચનને પોતાના જીવનનું લક્ષ્ય અને ધ્યેય બનાવીને એમના માર્ગે ચાલ્યા કરે, એના આચરણની પાછળ પોતાના ચરણ રાખે, જે આચરણ છે એની પર પોતાના ચરણ મૂકે, પછી આંખો બંધ કરીને ચાલ્યા કરો, કઈ નહીં થાય. વિશ્વાસ મૂકીને આંખો બંધ કરીને એટલે ચાલી જાઓ, કઈ પણ થશે, કઈ પણ પરિસ્થિતિ આવશે તો એ તમારા ઈષ્ટદેવ, એ સદગુરુદેવ એ જ તમને બચાવી ઉગારી લેશે. બાહ્ય ગ્રહીતો પાર ઉતારો, ભવસાગર પેલે પાર રે. પ્રેમદાસજી મહારાજ, મહારાજના જ સંત છે, શિષ્ય છે, એમણે પણ એ જ